கோக்ஷிரத்னம் ஷப்தஜேதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஜான் மந்திர், ராஜ்கோட், ரவிவார் தாரீக் 25 மார்ச் 2007. வச்சனாமிருத் கிரம்வார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 470. மும்பை அசோசுத் ஏகம் மங்கள்வார் 1949. ज्ञानी पुरुष प्रत्ये अभिन्न बुद्धि थाय एक कल्याण विषय नो मोटो निश्चय छे एवो सर्व महात्मा पुरुषोनो अभिप्राय जणाय छे। तमे तथा ते अन्य वेदे जेनो देह हाल वर्ते छे ते बे ज्ञानी पुरुष प्रत्ये जेम अभिन्नता विशेष निर्मळपणे आवे ते प्रकारनी वात प्रसंगोपात करो ते योग्य छे। अने परस्परमां एटले तेवो अने तम वच्चे निर्मळ हेत वर्ते तेम प्रवर्तवामां बाध्य नथी, पण ते हेत जात्यंतर थवुं योग्य छे। जेवुं સ્ત્રી પુરુષને કામાદી કારણે હેત હોય છે તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બંનેનો ભક્તિરાગ છે એવું, બે એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી ભાઈ જેવી બુદ્ધિએ તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે। જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્ન ભાવ સાવ ટાળવા યોગ્ય છે। ખંભાત નામો મૂકશું, ત્રિભુવનભાઈ ઉપરનો કૃપાળુદેવનો આ પત્ર છે। કયો કેવી પ્રકારના પ્રશ્નનો આ ઉત્તર હશે એ આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ પત્ર થોડો રહસ્ય ભેદવાળો છે એટલે એને આપણી અલ્પમતીથી જે પ્રકારે સમજી શકાય એટલા પ્રમાણમાં જ સમજવા પ્રયત્ન કરીશું। સિદ્ધાંત એક આપ્યો છે, પરમાર્થ માર્ગમાં કેટલીક માન્યતાઓ સિદ્ધાંત રૂપ જો બેસી જાય તો માર્ગ ઘણો સુગમ થઈ જાય છે। આ બધા ગુરુગમ કહેવાય છે। ગુરુગમ એટલે એવી એવી પ્રકારની વસ્તુને, પરમાર્થના તત્વોને, પરમાર્થના રહસ્યોને, પરમાર્થના ભેદને સમજવાની ચાવીઓ જો પકડાઈ જાય, કારણ કે જીવને અનાદિકાળથી વિપરીત માન્યતાઓ છે અને કેટલીક મિથ્યા માન્યતાઓ છે, આ બંને બહુ જ મોટા અવરોધરૂપ છે। ન તો વિપરીત સવડી થાય છે, ન મિથ્યા દૂર થાય છે, બધું જ પકડાયેલું રહે છે જીવનભર સુધી, કાંઈ ફેર ન પડે। અને અનુભવ એવો છે કે ગમે તેટલો પ્રયત્ન કરો પણ કોઈને એની માન્યતામાંથી પરાવર્તન કરવું એ તો મહાદુષ્કર કામ છે। એટલો બધો પોતે એનું કારણ કે એનો અહમ ભાવ એટલો બધો છે, મમ ભાવ એટલો બધો છે કે એની માન્યતા સાથે એકરૂપ થઈ ગયો છે, એટલે એની માન્યતા મિથ્યા હોય કે વિપરીત હોય એમાંથી ફેર ન પડે કાંઈ, એ બધાનું બધું સાંભળી લે પણ મનન ચિંતન ન કરે, એમાં બદલ ન કરે, જ્ઞાનનો પ્રકાશ થતો નથી। બોધ મળે છે પણ બોધિ ઉત્પન્ન થતું નથી, બોધિ દુર્લભ છે, જ્ઞાની કહે છે। બોધિ દુર્લભ ભાવનામાં આ વાત બહુ વિસ્તૃત રીતે કહી છે કે બોધિ પ્રાપ્ત થવી, સ્વયં અંદર પ્રકાશ થવો બોધના આધાર ઉપર, બોધ સત્પુરુષનો છે, પણ બોધિ સ્વયં પોતાની છે. એ ચેતના જાગૃત થાય એ બોધિ છે. એ પોતાની ચેતના સ્વસ્વરૂપની અંદર જાગૃત થાય એ બોધિ છે. પણ સામાન્ય પ્રાય જગતના જીવોની અંદર જોવામાં આવ્યું છે કે જ્યાં સુધી અહંભાવ મટતો નથી ત્યાં સુધી, જ્ઞાની પ્રત્યેની શરણાપન બુદ્ધિ ન આવે ત્યાં સુધી, અને હું કંઈ જાણતો નથી આવું સ્પષ્ટ નિખાલસ એને જ્યાં સુધી પ્રતીતિ ન થાય. દંભથી તો બધાય બોલે, ઘણા બોલે છે કે આપણે કાંઈ જાણતા નથી, ઓહો હો એ બધું કર્યા કરે, પણ અંદર પોતાના અહમને પોષવાની જ વાત છે. એમાં કાંઈ બદલ એ કરવા તૈયાર નથી, જરાય બદલ કરવા તૈયાર નથી. અને એટલા જ કારણે કેટલા વર્ષો થયા, કેટલો કાળ ગયો, એને કેટલી વાર સત્પુરુષના યોગ થયા છે, પણ એકે યોગ સફળ ન રહ્યો, પણ અફળ રહ્યો. સિદ્ધાંત એ કહે છે, મૂળભૂત માન્યતા કહે છે, જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એક કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય, જીવના કલ્યાણનો મોટો નિશ્ચય કૃપાળુ દેવે 254માં કહ્યું છે કે જ્ઞાની અથવા સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ. મોટો નિશ્ચય છે આ, જબરજસ્ત આ થવો આકરો છે. અભિન્ન, અભિન્ન એટલે જ્ઞાની એના આત્માથી અભિન્ન છે, એના આત્મ સ્વરૂપથી અભિન્ન છે, એના આત્મ સ્વભાવથી અભિન્ન છે. જ્ઞાની સ્વરૂપસ્થ છે, જ્ઞાની આત્મામય છે, પણ સંયોગી જીવન છે. સંયોગી જીવન હોવાને કારણે આપણને જ્ઞાનીના અનેક રૂપ દેખાય છે, અનેક પર્યાય દેખાય છે. અરે આ જ્ઞાની તો ખાય છે, આ તો પીએ છે, આ તો વ્યવહાર કરે છે, આ તો વ્યાપાર કરે છે, આને તો ગૃહસ્થી છે, આ આમ કરે છે, આ તેમ કરે છે, આ આ ગચ્છમાં છે, આ આ મતમાં છે, આ આ સંપ્રદાયમાં છે, આ સુખી છે, ક્યારેક દુઃખી છે, એ તો રોગી છે, ક્યારેક આ પ્રકારનો એને ઉપદ્રવ આવ્યો છે, વ્યાધિ છે. કેટલા પ્રકારના સંયોગી અવસ્થાની પર્યાયો જ્ઞાનીને ન હોય? હોય, પણ જીવે પોતાની માન્યતા માની લીધી છે કે એને કાંઈ ન હોય, એને તો બધા ચમત્કાર હોય, એને તો રિદ્ધિ સિદ્ધિ હોય, એને તો આમ હોય, એને કાંઈ ન હોય. જ્ઞાની અભિન્ન છે આત્મ સ્વભાવથી. જ્ઞાની પુરુષ હોવા છતાં પુરુષ નથી, સ્ત્રી હોવા છતાં સ્ત્રી નથી, નપુંસક હોવા છતાં નપુંસક નથી. જ્ઞાની કોઈ વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, ક્ષુદ્ર નથી, કોઈ જાત નથી, કોઈ ભાત નથી, કોઈ પાત નથી. જ્ઞાની કોઈ ગચ્છના નથી, કોઈ સંઘાડા નથી, કોઈ સંજ્ઞા નથી, કોઈ મતના નથી. જ્ઞાની કોઈ ઈચ્છા સહિત પણ નથી, ઈચ્છા રહિત પણ નથી. એ કેવળ જ્ઞાની છે, કેવળ આત્મામાં તિષ્ઠ છે, આત્મામાં સ્થિત છે, કેવળ આત્મ સ્વરૂપ છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ જ્ઞાનીનો ઓળખ છે. સંકેત થાય, આત્મદર્શન થાય, અને દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો. હવે દશા થાય છે સાચી જ્ઞાનીની કે દેહ ભિન્ન છે, હું દેહ અને દેહના પર્યાયોથી ભિન્ન છું, દેહના પ્રકારોથી ભિન્ન છું. આવી પ્રકારનું જેને જાગૃતિ, અપ્રમત્ત ભાવ સમયે સમયે ક્ષણે ક્ષણે પ્રવર્તમાન છે એવા જ્ઞાની પુરુષ, ઉદયાધીન એ શરીરની અવસ્થાઓ થયા કરે છે, પરંતુ સ્વરૂપની દ્રષ્ટિએ ઈચ્છા રહિત છે, નિરંજન છે, કોઈ રંજિત ભાવ નથી, અભિન્ન છે, સર્વથી અભિન્ન છે, અસંગ છે, સંગમાં હોવા છતાં સંગી નથી, સાથમાં હોવા છતાં સાથી નથી. આવું જ્ઞાનીનું સ્વરૂપ જીવને અંતરમાં ભાસવું દુષ્કર છે, કારણ કે જીવ પોતાની દ્રષ્ટિથી જ્ઞાનીનું મૂલ્યાંકન કરે છે. કૃપાળુદેવ એક જગ્યાએ સરસ લખ્યું છે, કૃપાળ સ્વભાગભાઈને પ્રશ્ન પૂછ્યો કે સત્પુરુષ કેમ ઓળખવામાં આવતા નથી, તો જીવ પોતાપણાની જેવી કલ્પના છે તેવી જ્ઞાની વિશે કરે છે. અમુક સ્થિતિમાં, અમુક મર્યાદામાં, અમુક સીમાડામાં પોતે જેમ વર્તે એથી કંઈ ન થઈ શકે એવું જ્ઞાનીને વિશે પણ એ ધારણામાં લે છે. બધાને આમ જ હોય, પોતે બેઈમાન હોય તો દુનિયા આખી બેઈમાન છે, બસ આમ જ ચાલ્યા કરે. આપણા જેટલા અવગુણ છે એની મર્યાદામાં જ જગતનું માપ લેવાનું. આ જીવનો અહંભાવ છે, અને અહંભાવ હોવાને કારણે એને સત તત્વ ઉપર કંઈ શ્રદ્ધા નથી, કોઈ નિષ્ઠા, કોઈ પ્રેમ, અદ્ભુત અલૌકિક એવો હોઈ શકે છે એ માનવા તૈયાર નથી. જો એની માન્યતા કેટલી બધી પ્રતિબંધરૂપ એને થાય છે, ના કોઈ પ્રમાણિક હોય જ નહીં. અરે તું નિર્ણય આપાસ, અનંતા જીવો વિશે તારો અભિપ્રાય, તને ખબર પડી ગઈ બધી. ના ના, આ જગતમાં સાચું કોણ કહે છે? કેમ નક્કી કર્યું તે? પોતા ઉપરથી આખા જગતનું માપ, પોતાના અવગુણથી આખા જગતની મર્યાદા. સત જેવા તત્વનો નકાર, આત્મિક ગુણોનો નકાર, આવી તો જીવની વિષમ દશા છે. આ વિપરીતતા છે, આ વિપર્યયપણું છે. કૃપાળુદેવ કહે છે કે જ્યાં સુધી વૈરાગ્યનો ઉપશમ ન થાય ત્યાં સુધી બુદ્ધિનું આ વિપર્યયપણું ટળે નહીં, અને વિપર્યયપણું ટળે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ સમજાય નહીં, ન સમજાય. હજી ઘણા લોકોને લાગે છે કે વૈરાગ્ય અને ઉપશમની જરૂર શું છે, આપણી પાસે જ્ઞાન હોય તો ઘણું છે. જ્ઞાન અથવા સમજણ એનો આધાર બુદ્ધિ છે, એની નિર્મલતા જોઈએ, એની શુદ્ધિ જોઈએ. એ વિના કેવળ શબ્દનું જ્ઞાન એ પરિણમન ન થાય, એ પ્રકાશિત ન કરે, એ આત્મને અજવાળે નહીં. જો વૈરાગ્ય અને ઉપશમના ભાવો ન હોય તો એ સંસારના રંગથી રંગાયેલી બુદ્ધિ છે, દોષથી દૂષિત થયેલી બુદ્ધિ છે. જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન ભાવ, અભિન્ન બુદ્ધિ, હર અવસ્થામાં જ્ઞાની તે જ્ઞાની જ છે. આ નિશ્ચય થવો જોઈએ, એક કલ્યાણનો મોટો નિશ્ચય છે. ખંભાતના મુમુક્ષુઓને કોઈ વિકલ્પ કંઈ આવ્યો હશે એ તો એના પત્ર વિના આપણને ન સમજ પડે, પણ કૃપાળુદેવે જે દ્રષ્ટિ બંધાવી છે કે અમારા પાસેથી ધર્મ ઈચ્છો છો, તમે ધર્મે ચક છો, અમારી પાસેથી ધર્મ જોઈએ તો તમને અમારા પ્રત્યે, જ્ઞાની પુરુષ પ્રત્યેની આવી અભેદ બુદ્ધિ છે. અમારો વ્યાપાર, અમારો વ્યવહાર, આ કંઈ આડું તો નથી આવતું ને તમને? બહુ મહત્વની વાત છે. સંતની પ્રતીતિ ન થાય ત્યાં સુધી એ સંતત્વના સહારે આપણને સદબુદ્ધિ ક્યાંથી આવે? પરમ કૃપાળુદેવનું જીવન એવી પ્રકારનું છે કે ઉદયગત અવસ્થા તદ્દન ભિન્ન સામાન્ય સંસારીઓને હોય છે એથી પણ વિશેષ આકરી છે. પરિગ્રહ પ્રપંચ કારમો રે, સામાન્ય નથી, અસામાન્ય છે. ઉપાધિનો ભીડો, વ્યવહારની ભીંસ અસામાન્ય છે. અને અંદર રહેલું આત્માનું શુદ્ધ ચરિત્ર ચેતના એ પણ અસામાન્ય છે. એની નિર્ગ્રંથતા, એમની નિર્મળતા, એમની નિર્લેપતા એ પણ અસામાન્ય છે. આ વસ્તુનો ભેદ કેવી રીતે પકડાય? અને જે પકડી શકે, જે મુમુક્ષુ, એ જ જ્ઞાનીઓના અંતર ચરિત્રને પામી શકે. આખું જગત સોનાનું થાય તો અમને તૃણવત છે. અમને સર્વ આત્માઓ પ્રત્યે સમદ્રષ્ટિ છે, એક જ પ્રકારનો સ્નેહ છે. આ વાત વિશેષ કે વિષમ અમને કોઈના પ્રત્યે ભાવ થતા નથી. આ વ્યવહારમાં બેઠેલા જ્ઞાનીનું લક્ષણ છે. આપણે તો કહીએ કંઈ હોય જ નહીં, ધંધો કરવો હોય તો આમ તો કરવું પડે ને. ધંધામાં બેઠા હોય, કુટુંબ લઈને બેઠા હોય, ઘરબાર લઈને બેઠા છે તો આમ તો થાય જ ને. બધા અવગુણને આપણે માફ કરી દઈએ, કારણ કે આપણે ટાળવા નથી, આપણે એનું પોષણ આપવું છે. આપણી હજી મતિ એવી પ્રકારની છે કે એ તો બધું હોય જ. ઘરમાં રહીને વૈરાગ્ય ભાવના ક્યાંથી હોય? નિર્લેપ બુદ્ધિ ક્યાંથી હોય? અનાસક્ત ભાવ કેવી રીતે હોય? કૃપાળુદેવ કે જે ગૃહ કુટુંબ આદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. આ એમ સમજે છે કે છોડી દે ત્યારે વૈરાગ્ય છે. જો અનાદિકાળનો આ સંઘર્ષ કઈ સમજાય છે? ઘરમાં રહે તો આપણને પસંદ નથી, પોસાતું નથી. જ્ઞાની એમ કે છે કે ગૃહ કુટુંબ આદિ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ થવી 506 તે વૈરાગ્ય છે. અને આપણે કહીએ કે ના, એમાં રહેતો તો અનાસક્ત બુદ્ધિ હોય જ નહીં, સંભવે જ નહીં. એ છોડે તો જ વૈરાગ્ય કહેવાય, નહીં તો ન કહેવાય. હવે આવી પ્રકારની વિપરીત માન્યતાઓથી આપણું જ્યારે માનસ ગ્રસિત થયેલું હોય, વિપર્ય અનેક પ્રકારના આપણે ધારણ કર્યા હોય, તો તે સમયે જ્ઞાનીનું ઓળખાણ કેવી રીતે થાય? તો પછી ગ્રસ્થાવશમાં રહેલા મહાવીર એ જ્ઞાની નહીં એવું આપણું ગણિત. અને જન્મજાત જેને ત્રણ જ્ઞાન હતા, ક્ષાયિક દર્શન હતું જેમને, શું જગતના હિસાબ સાથે આપણે મેળવણી કેવી રીતે કરીશું? વિલક્ષણપણું જ્ઞાનીનું જ્યાં સુધી લક્ષમાં ન આવે ત્યાં સુધી આ બધા બાહ્ય માપદંડના સાધનોથી આપણે જ્ઞાનીનું મૂલ્યાંકન કરીએ અને ત્યાં સુધી જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થવું જીવને દુર્લભ છે. જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ થવો એ પણ દુર્લભ છે. અને પરમાર્થ માર્ગનું સૂત્ર એ છે કે જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય એ જ કલ્યાણનો મોટો નિશ્ચય છે, એમ સર્વ મહાત્માઓએ કહ્યું છે. આ વાતને બેસાડવી જરા આકરી છે, બહુ આકરી છે, કારણ કે એને આપણી માન્યતાઓ સાથેનો ઘણો બધો સંઘર્ષ છે. આ યુદ્ધ છે, ઘણી બધી માન્યતાઓ સાથેનો સંઘર્ષ છે, આપણને નહીં બેસે. કૃપાળુદેવ એમ કહીએ કે મુનિ શું સંકિત સંકિત કરો છો? સાંપ્રદાયિક શબ્દો લઈને નાળિયેરનો ઘોડો જેમ નાળિયેરથી ભિન્ન છે એમ અમે સંસારમાં રહીએ છીએ. સંકિતી દશા જાણ્યું સર્વેથી ભિન્ન અસંગ, અરે વ્યાપારના સંગમાં હોવા છતાં પણ અસંગ, કુટુંબના સંગમાં હોવા છતાં પણ અસંગ. હું કોઈ ગચ્છમાં કે મતમાં નથી એમ જુઠાભાઈને કહ્યું જુઠાભાઈ પાસે તો સમય નથી, એને અભિન્ન બુદ્ધિ થવી જોઈએ. જ્ઞાની પુરુષ પ્રત્યે સમય ઓછો છે અને આ પુરુષનો બોધ છે એ કલ્યાણનું મોટું કારણ છે. એટલે કોઈ પણ પ્રકારનો ભેદ ન રહે એટલે એને કહે છે કે જોજો, હું કોઈ ગચ્છમતમાં નથી, તમે મને આ પ્રકારનું જોશો નહીં. જ્ઞાની પુરુષ પ્રત્યેનો અભિન્ન બુદ્ધિ થવી એ કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે એવો સર્વ મહાત્મા પુરુષોનો અભિપ્રાય જણાય છે. માટે ક્યાંય તમે ભેદ કરશો નહીં. પ્રશ્ન કરે ને કૃપાળુદેવ ક્યાં હશે, આપણે તો અનેક વાર વિચારી લીધું છે કે હતા ત્યારે ક્યાં હતા, દુકાનમાં હતા, ઝવેરી બજારમાં હતા, ગીરગામમાં હતા, એના મકાનમાં ક્યાં હતા, વવાણિયામાં હતા. અરે હતા ત્યારે આત્મામાં હતા તો અત્યારે ક્યાં હશે, એ હતા ત્યારે પણ સહજાત્મ સ્વરૂપ રૂપે જ હતા. એ કહે છે કે ચારે બાજુ ઉપાધિનો જ્વાલા પ્રગટી છે પણ અમને તો અંતરંગની સમાધિ છે. એક સમય માત્ર પણ અપ્રમત ધારાને વિસ્મરણ ન કરતું એવું આ મન, એ તો જણાવ્યા જેવું તો આ છે. અનવકાશપણે આત્મ ધ્યાન રહ્યા કરે છે. સાપ જેમ મોરલી ઉપર સ્થિર થાય એમ આત્મ સ્વરૂપ ઉપર આ મન સ્થિર થઈ ગયું છે, અમનની અવસ્થા છે. આ પુરુષની દશાને, જ્ઞાની પુરુષની દશાને ઓળખવાની છે. એ હતા ત્યારે સહજાત્મ સ્વરૂપ હતા તો અત્યારે જ્યાં હોય સહજાત્મ સ્વરૂપ છે. અત્યારે એ જે ઉદય હતો અહીંયા ભરતવર્ષની અંદર, એ ઉદય અત્યારે નહીં હોય, વાત પૂરી થઈ ગઈ, જે હશે તે જશે. હતો ઈ એને કાઢ્યો ઉદય કર્મનો, મટ્યો ગર્વરે. એ ઉદય કર્મના ગર્વને મિટાવ્યો તો શેષ બાકી હશે, એને મિટાવ્યો હશે, શું ચિંતા કરવાની છે. આત્મ સ્વરૂપે પ્રભુ ન ઓળખાય તો અત્યારે ક્યાં હશે, મુકને લપ્તને કેદી નથી ઓળખાવાના. જે હતા એ ઓળખાણા નહીં તો હવે શું ઓળખાશે તને. જ્ઞાનીની હર અવસ્થાની અંદર એ જ્ઞાની છે, એના કોઈ વિવિધ રૂપ હોતા નથી. એ સંસારીઓના રૂપ છે. ભેદ, અનેકવિધ ભેદ એ સ્વરૂપ સંસારીઓનો છે, અજ્ઞાનનું સ્વરૂપ છે. કે ક્યારેક રોષ, ક્યારેક તોષ, ક્યારેક ખુશ, ક્યારેક ગમ, ક્યારેક આપણા ઉપર મહેરબાન તો ક્યારેક ધિકાર, ક્યારેક પ્રેમ તો ક્યારેક તિરસ્કાર, આ બધા રૂપો અજ્ઞાનીઓના છે. જ્ઞાની એક જ સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે છે. એ ક્યારેક અજ્ઞાની અને ક્યારેક જ્ઞાની એવું નથી હોતું. એ દુકાને જાય ત્યારે અજ્ઞાની અને ઈડરમાં જાય ત્યારે જ્ઞાની, આવું નથી હોતું. એ ઉત્તર સંડામાં રહેતો જ્ઞાની અને મુંબઈમાં રહે કે વવાણિયામાં રહે તો અજ્ઞાની, આવું હોતું નથી. આવું જ્ઞાની પુરુષનું ઓળખાણ, જ્ઞાની પુરુષનું ઓળખાણ એટલે આત્માનું ઓળખાણ. અહીંયા તો સંદર્ભની વાત છે, કૃપાળુ દેવના સંદર્ભ સાથે ખંભાતના એક પરિવાર ત્રિભુવન માણિકચંદ એની સાથેના સંદર્ભની વાત છે. અને જ્ઞાની પુરુષો આ સંદર્ભ ઉપરથી જનરલ સિદ્ધાંત પણ કહે છે. અને જનરલ સિદ્ધાંત સર્વ મહાત્માઓએ આ કહ્યું છે તો એટલે જ આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી આ બધા મહાત્માએ એ જ ગાયું છે કે જીનને જીન સ્વરૂપે ઓળખો, જીનને જીન સ્વરૂપે ઓળખો. જો એનું જીન પદ ઓળખાય તો જ નિદ પદની પ્રતીતિ થશે. આ જીન પદ છે. આ જ્ઞાની એ હંમેશા જ્ઞાની છે. એકવાર જ્ઞાન થયા પછી, એમાં સ્થિરતા આવ્યા પછી, એમાં રમણતા થયા પછી, એ જ્ઞાનીના બાહ્ય સ્વરૂપ સાથે અભિન્નની એનો ત્યાં અભિન્ન અસંગ છે, એની સાથે જોડાતો નથી, એ હોતો જ નથી. બંને અસ્તિત્વ જુદા, બંનેના લક્ષણ જુદા, એ છેલ્લા પદમાં કૃપાળુદેવે કહ્યું કે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે, અને એક જ વ્યક્તિત્વમાં આ બે દ્રવ્ય બંને પોતપોતાના રીતે સ્થિત થયેલા જોવા મળે. આ જ્ઞાની આ જોઈ શકે એ મુમુક્ષુ. મુમુક્ષુના નેત્રો જ મહાત્માને ઓળખે. જે સંદર્ભ છે એની થોડી વાત લખે છે કે તમે તથા તે અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે, ત્રિભુવનભાઈ ને એમના પત્ની, એ બે જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળ પડે આવે તે પ્રકારની વાત પ્રસંગોપાત કરો, તે યોગ્ય છે. જ્ઞાની પુરુષ વિશેની વાર્તાલાપ કરતા હો તો જ્ઞાની પુરુષ પ્રત્યેનો એની જ્ઞાની પુરુષ પ્રત્યેની અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે, નિર્મળપણે જ્ઞાનીનું ઓળખાણ થાય એવી વાત તમે કરો, અને પરસ્પરમાં એટલે કે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત જે પ્રમાણે પ્રવર્તાય તે પ્રમાણે પ્રવર્તો, પણ તે જાત્યાંતર થવું યોગ્ય છે. પ્રશ્ન આવીને ઉભો હોય કે આપણે તમે જેને જ્ઞાની કહો છો એને ક્યાં સંસાર નથી? વિકલ્પમાં આવી જાય ત્યારે કે છે કે હવે એવો વિચાર કરો એની નિર્મળતાનો કે તમ વચ્ચે જે નિર્મળ હેત વર્તે તેમ પ્રવર્તન બાદ નથી, પણ તે હેત જાત્યાંતર થવું જોઈએ. જેમ જ્ઞાન જાત્યાંતર થાય ને સંકિતપણાને પામે એમ સાંસારિક સંસારગત વાલપ કીધી છે એક પત્રમાં આગળ 331માં. એ સંસારગત વાલપ અસંસારગત વાલપને પ્રાપ્ત થાય. હવે તમારો સંબંધ પણ કેવો થવો જોઈએ, તમારો પ્રેમ પણ કેવો થવો જોઈએ? સાંસારિક સંબંધના ઉપર આધારિત પ્રેમ નહીં, પણ પારમાર્થિક પ્રેમ થવો જોઈએ. એ જાત્યંતર થાય. તમારું હેત પતિ પત્નીનું દાંપત્યનું એ હેત જાત્યંતર થવું યોગ્ય છે. જેવું સ્ત્રી પુરુષને કામાદી કારણે હેત હોય છે તેવું હેત નહીં. મુમુક્ષુતા આવ્યા પછી આવા હેત ન હોય. જબરજસ્ત અહીંયા તો દ્રષ્ટિ બંધાવે છે, અને આપણે તો મુમુક્ષુ થયા પછી પણ હજી અમે બે માણા એમાંથી જ નવરા નથી થતા. તમે અમને જુદા રાખશો, જુદા જ છો, હજી આટલું ન સમજાવો તો અહીંયા આવવાની જરૂર જ નથી. આકરું છે એટલે મેં કહ્યું હતું કે સંદર્ભ સાથેની વાત જરા આકરી પડશે. જેવું સ્ત્રી પુરુષને કામાદી કારણે હેત રખાય છે તેવું હેત નહીં. પણ આ તો જ્ઞાની પુરુષ છે, કેટલું સ્પષ્ટ. જ્યારે મોકો આવે ત્યારે કઈ છોડે નહીં જ્ઞાની. પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બંનેનો ભક્તિરાગ છે એવું બે એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ અને નિરંતરનો સત્સંગ રહ્યા કરે છે એમ જાણી ભાઈ જેવી બુદ્ધિએ તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. કોઈ અદભુત વાત છે આ ઊંચાઈ પકડવી. અમે એક ગુરુના શિષ્ય છીએ અને એક ગુરુની નિરંતર હવે વાત કરીશું એટલે અમારો તો સત્સંગ નિરંતર સત્સંગ રહ્યા કરે અમને, અને નિરંતર સત્સંગ રહ્યા કરે એવા સત્સંગીઓ વચ્ચેનો પ્રેમ, સ્ત્રીને પુરુષ હોય તે પ્રેમનું સ્વરૂપ ભાઈ બહેનનું આપ્યું. ભાઈ જેવા હેતે વર્તાય, ભાઈ જેવી બુદ્ધિએ તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. નહીં તો તમને સંસારના ભાવથી તમે વર્તા હશો તો જ્ઞાનીનો ત્યાં તમે આધાર લઈ લેશો, અને જ્ઞાનીનો આ આધાર લેવામાં જેટલો દોષ છે એટલો દોષ બીજો કંઈ નથી. જ્ઞાની પુરુષની અવજ્ઞા, જ્ઞાની પુરુષની વિરાધના, જ્ઞાની પુરુષની અસાતના, એમની દશા છે એ દશાથી વિપરીત, અને આપણને જે અનુકૂળ આવે એ પ્રકારે ઢાળવાનો પ્રયત્ન કરવો, આ મહાબંધનનું કારણ છે. અનંતાનુબંધીના જે પ્રકાર કયા છે એમાંનો એક પ્રકાર, અને કૃપાળુદેવ કહે છે પ્રહય જીવો આ પ્રકારની અંદર વધારે બંધાય છે અનંતાનુબંધીમાં, બહુ બંધાય છે. જ્ઞાની પુરુષને પોતાની દ્રષ્ટિએ મૂલવણી કરે છે અને હજુ પોતે વિપર્યય છે, એને અભિન્ન બુદ્ધિ આવી નથી. અને અભિન્ન બુદ્ધિ નથી ત્યાં સુધી. આ કે છે તમારો જે સંબંધ છે એ સંબંધમાં તમે જ્ઞાનીનો ખોટો આધાર અથવા ખોટો આશ્રય અથવા ખોટું અવલંબન લઈ લો, ખબર ના પડે. હીરા વેપારનો ધંધો કરીને પછી એમ કે અમે કૃપાળુ દેવ જેમ કરતા એમ જ કરીએ છીએ. પ્રભુનો ને અમારો બેનો વેપાર, પણ પ્રભુનો વેપાર કર્મને કાપવાનો હતો અને તારો આડે ધડ બાંધવાનો છે. નથી ખ્યાલ આવતો. આવું સામંજસ્ય ખોટું લેવાઈ જાય છે. આપણા સંસારમાં જ્ઞાનીનો આશ્રય લેવાઈ જાય છે, અવલંબન લેવાઈ જાય છે. આપણને તે સમયે જ્ઞાનીની અભિન્ન દશાનો ખ્યાલ નથી. સાંસારિક સંબંધથી પર છે જ્ઞાનીને. સંસારના સંબંધો ઉદયગત છે, એને માત્ર ભોગવી લેવા છે. એટલે એમાં રંજિત ભાવ નથી, એમાં એકાકાર પણ નથી, એમાં તદ્રુપતા નથી. જ્ઞાની કહે છે આત્મભાવે અમે સંસારમાં રહ્યા નથી. એટલે કહે છે કે જે કંઈ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો પણ જરૂર તે વેળાએ તે આત્મસ્થિતિએ આત્મબુદ્ધિએ થતું નથી. અને આપણું બધું આત્મસ્થિતિએ અને આત્મબુદ્ધિએ જ થાય છે. અને એ થાય અને એની સાથે આપણે સરખામણી જ્ઞાનીની કરીએ તો આના જેવો મોટો કોઈ દોષ જ્ઞાની પ્રત્યેનો આપણો નથી. જ્ઞાની પ્રત્યેનો આવો દોષ જાણતા કે અજાણતા અનંત અપરાધનું કારણ છે. આવો ન થાય એટલે ત્રિભુવન માણિકચંદને એની દંપતીને બંને જણાને કહે છે કે જો તમે તમારા હેતમાં જાત્યાંતર કરો અને પછી એક ગુરુના બે શિષ્ય છીએ તો ગુરુભાઈ અને ગુરુ ભગિની આવો હેત જો આવે તો ત્યાં સુધી નહીં તો આ કલ્યાણનો નિશ્ચય થશે નહીં. ત્યાં સુધી આવા ખોટા પ્રકારના આરોપણ જ્ઞાનીના વિશે થશે. એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ નિરંતર સત્સંગ રહ્યા કરે છે પછી આનો મહિમા ગાઓ તો ભાઈ જેવી બુદ્ધિએ તેવે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્ન ભાવ સાવ ટાળવા યોગ્ય છે. આવો કોઈ ભિન્ન ભાવ જ્ઞાની પુરુષ પ્રત્યેનો હોય તો સાવ ટાળવા યોગ્ય છે, કાઢી નાખજો. આપણે ઓળખતા નથી, આપણને ઓળખાણ નથી, અને ઓળખાણ ન હોવાને કારણે જ્ઞાની વિશે આપણે ગમે તે પ્રકારની ધારણા બાંધી લઈએ. બહુ મોટા અનર્થનું કારણ છે. આ પત્રમાં મેં કહ્યું તેમ બહુ ગંભીર રહસ્ય ભેદભરી વાત છે. એક દંપતી ઉપર લખાયો છે અને એ દંપતીને કૃપાળુદેવ ગ્રહસ્થ વાસમાં છે એનો આશ્રય લેવો છે. કૃપાળુદેવ બે સ્થિતિને, તમારો જેવો વ્યવહાર છે એવો અમારો નથી. કોઈને વેપારની અંદર વેપારની સમાનતાનો આધાર જ્ઞાની સાથે લઈએ, કોઈ ગ્રહસ્થિની સમાનતાનો આધાર જ્ઞાની સાથે લઈએ, કોઈ વ્યવહારનો આધાર સમાનતાનો જ્ઞાની સાથે લઈએ, આ બધા જ કોઈ શબ્દ પ્રયોગ જ્ઞાની સંબંધની અંદર ઘટે નહીં. પરમ સ્વરૂપ અને પરમ તત્વના રહસ્યને પામ્યા વિના મહાવીરે પણ ક્યાં લગ્ન નહોતા કર્યા? નિમનાથ ભગવાને જાણ નહોતી જોડી? ઋષભદેવને તો હો દીકરા હતા. રેવા દે પ્રભુ, આ વાત આવી કક્ષાના પુરુષની અને આપણી દશા આ બે વચ્ચેનું અંતર એટલું છે કે આ મોઢામાં શોભતી નથી. આ વાત કરવા માટેની કોઈ ભૂમિકા જોઈએ. જબરજસ્ત યોગીઓ એ પરમાત્માના ચેવન કલ્યાણકથી પરમાત્માની આરાધના કરે છે. જૈન દર્શનની અંદર આ દ્રષ્ટિને વિશુદ્ધ કરાવવા માટે પંચ કલ્યાણકથી જ શત્રુ કર્યો છે કે એનું ચેવન પણ કલ્યાણકારક છે, જન્મ પછી થાય છે. ભગવાનનું ચેવન, જ્ઞાનીનો જન્મ, જ્ઞાનીની દીક્ષા, જ્ઞાનીનું કેવળ જ્ઞાન, જ્ઞાનીનું નિર્વાણ, આ જગતના જીવોને માટે કલ્યાણનો બહુ મોટો આધાર છે. એ કે છે કલ્યાણ વિશેનો મોટો નિશ્ચય છે. એની કોઈ કર્મ અવસ્થા, એની કોઈ ઉદય અવસ્થા, એની કોઈ પૂર્વ અવસ્થાને ધ્યાનમાં લઈને કોઈ વાત મૂકે, એક સરસ મજાની વાત જૈન દર્શનમાં ન્યાયશાસ્ત્રમાં સરસ આપી છે. આમ તો અભ્યાસુનો વિષય છે, પણ ચાર નિક્ષેપ કીધા છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ ચાર પ્રકારે પ્રભુની આરાધના કરવા માટે, જ્ઞાનીની આરાધના કરવા માટે, પરમાત્માની આરાધવા માટે આપણે ત્યાં જૈન દર્શનમાં આ નિક્ષેપ કીધા છે. ન્યાયતંત્રમાં કે ચાર નિક્ષેપથી પણ થઈ શકે, પણ એમાં એક સરસ એક આચાર્યએ એની ટીકામાં લખ્યું કે આ બધાય નિક્ષેપ એ ભાવ નિક્ષેપને આશ્રિત છે. જો ભાવ નિક્ષેપ નથી તો નામ અને દ્રવ્ય અને સ્થાપના એ બધા નકામા છે. જ્યારે હું તીર્થંકરનું નામ લઉં છું, મહાવીર એ નામ છે, તો મહાવીર નામ એ ભાવ નિક્ષેપ પહેલા મહાવીરનો જે છે સિદ્ધપદનો, એના આધાર ઉપર આ મહાવીરનો નામ નિક્ષેપ છે. મહાવીરનો ભાવ નિક્ષેપની સ્થિતિ છે જે અત્યંત શુદ્ધ, એના આધાર ઉપર એનું સ્થાપના કરું છું મહાવીરની પ્રતિમાની, તો એ મહાવીરની સ્થાપના નિક્ષેપ એનો આધાર ભાવ નિક્ષેપ છે. મહાવીરના જીવનના ચરિત્ર સમવસણમાં બિરાજમાન, દેશના આપે કે સાધના કરે, કે મહાવીરના જીવનના ચરિત્ર પ્રસંગની જે આદર આપું છું, તો એનો દ્રવ્ય નિક્ષેપ છે એ પણ એના ભાવિ નિક્ષેપને આધારિત છે. જો ભાવ નિક્ષેપ ન હોય તો કોઈ નામ ગમે તેવું સુંદર જગતમાં હોય, ગમે તેવી એની સ્થાપના કરવામાં આવે પ્રતિમાની, અને ગમે તે પ્રકારનું એનું ચરિત્રના વર્ણન કરવામાં આવે, એનો કોઈ ત્રણેય પ્રકારનો કોઈ આશ્રય ઉપકારી નથી જીવને. તો પહેલા વહેલા તો ભાવ નિક્ષેપ સમજી, અને એ ભાવ નિક્ષેપ એ અમૂર્ત છે, અરૂપી છે, એટલા માટે થઈને નામ, સ્થાપના અને દ્રવ્ય ભગવાનના ગુણગાન ગાવા છે. ચાલો કૃપાળુ દેવના જીવન રૂપે, એના ચરિત્ર રૂપે, એના પ્રસંગો રૂપે એના ગુણગાન ગાઈએ. પણ ભાવ નિક્ષેપ જો ન હોય ને તો કૃપાળુ દેવના ગુણગાન એ સાંસારિકની રીતે ગાય. દ્રવ્ય અધ્યાત્મ, ભાવ અધ્યાત્મ, એ અધ્યાત્મની વાત આનંદ ગંજી મહારાજે શ્રેયાંશનાથ સ્વામીના સ્તવનમાં કીધી છે કે આ બધા જ નિક્ષેપ એ બધા ખોટા, જો ભાવ નિક્ષેપ છે એ જ અધ્યાત્મ સાચું છે એને લઈને મંડી પડો. પણ જ્ઞાનીઓ કહે છે કે જગતના જીવોની ભૂમિકા હોય છે, એ ભૂમિકા પ્રમાણે કોઈને નામ સ્મરણ, કોઈ સ્થાપનાથી, કોઈ એના દ્રવ્યથી, પણ એનું દ્રવ્ય મહત્વનું ભાવ નિક્ષેપના આધાર ઉપર છે. દ્રવ્ય તો બધા આત્માઓનું દ્રવ્ય છે, આત્મદ્રવ્ય જ છે, પણ આ તીર્થંકરનું દ્રવ્ય છે, આ સિદ્ધનું દ્રવ્ય છે. એ સિદ્ધના દ્રવ્યની અપેક્ષાએ એની પૂર્વ અવસ્થાના દ્રવ્યની ગુણગાન થાય, અને એ પણ એની જ્ઞાન અવસ્થાના, અજ્ઞાન અવસ્થાના નહીં. એટલે ભવનું પણ બાંધણું ક્યાંથી શરૂ થાય, ગણતરી ક્યારથી શરૂ થાય, કે જ્યારથી એમને જ્ઞાન દશા થઈ ત્યારથી. શાસ્ત્રની અંદર તો બધી વાતો એટલી સરસ રીતે આપી છે, પણ એનો મર્મ, એનો ભેદ, એનું રહસ્ય સમજીને જો વાત લેવામાં આવે તો શું સ્થાપના નિક્ષેપ, શું દ્રવ્ય નિક્ષેપ. મહાવીર જયંતિ આવે તો મહાવીરના ગુણગાન કરીએ, કેમ બીજા કોઈના નથી કરવા. દ્રવ્ય નિક્ષેપ કરો છો તો ઘણાના દ્રવ્ય નિક્ષેપ છે, નહીં, ભાવ નિક્ષેપના આધાર ઉપર એ ભાવની પૂર્ણતા, એ પૂર્ણ સર્વત્ર સર્વજ્ઞ, એ પરમાત્મા પૂર્ણ વિતરાગ, એ ભાવ નિક્ષેપ છે. એના આધાર ઉપર અમારે એ ભાવ નિક્ષેપને સાકાર રૂપ અમે આપીએ છીએ. દ્રવ્ય નિક્ષેપથી એમની કથા, એમનું કીર્તન, એમના ગુણગાન, એમનું સ્મરણ એ વાગોળીએ છીએ. એ જ સ્થાપના નિક્ષેપ, એનું દર્શન કરીને આ અદભુત એ પ્રતિમા, જીન પ્રતિમા જીન સારખી, દેવચંદ્રજી મહારાજે કહ્યું કે જીન પ્રતિમા એ જીનેશ્વરનું રૂપ જ છે. અને એ સ્વામીના ગુણ ઓળખવામાં ત્યાં ગુણનું રૂપ છે, શરીરનું નહીં, શરીરના રૂપના આધાર ઉપર નથી. માટે શાસ્ત્રોએ પણ પ્રતિમાનું પણ સ્થાપત્ય શાસ્ત્ર આપ્યું છે. એ સ્થાપત્ય શાસ્ત્રના આધાર ઉપર કે એનું આ પ્રકારનું સમચતુસ્ત્ર એવું પ્રકારની પ્રતિમા બનાવવાની, પછી લાંછન મૂકી અને કોઈ ભાવનું આરોપણ કરવાનું કે આ કુંથુનાથ ભગવાનની પ્રતિમા, આ શાંતિનાથ ભગવાનની પ્રતિમા, આ ધર્મનાથ ભગવાનની પ્રતિમા, આ પ્રભુ મહાવીરની પ્રતિમા. અહીંયા કોઈ શસ્ત્ર શાસ્ત્ર તો છે જ નહીં, હાથમાં શસ્ત્રો નથી કે ડમરું લીધું છે એટલે શંકર માનશો, ગળામાં નાદ જોઈએ અથવા શેષશાહી હોય તો વિષ્ણુ માનીશું, નહીં. અહીંયા તો બધા જ ચિત્ત પરમાત્માઓ સમાન છે. સ્થાપના અમે એટલા માટે કરીએ છીએ કે અમારે એ ભાવની ઉપાસના કરવી છે, ભાવ અધ્યાત્મ કરવું છે. ભાવ અધ્યાત્મ માટે નામ અધ્યાત્મ, નામ નિક્ષેપા, સ્થાપના નિક્ષેપા અને દ્રવ્ય નિક્ષેપા અમારા અવલંબન છે. પણ અમને એ જ્ઞાની પ્રત્યેનો કોઈ બીજો ભિન્ન ભાવ નથી, કોઈ ભિન્ન ભાવ નથી. અને પરમ કૃપાળુ દેવે અંતિમ વર્ષની અંદર એટલે સુખલાલભાઈએ જે કહ્યું કે પ્રભુ આપને તો અમે અત્યારે આપની સાથેનું પ્રત્યક્ષ સામીપ્ય છે, સાનિધ્ય છે, પણ આપની ગેરહાજરીની અંદર અમને કાંઈ અવલંબન મળે. અને અવલંબનની અંદર એમણે આ જિન મુદ્રા અને કાયોત્સર્ગ મુદ્રા, આ બંને જિન મુદ્રાની બે મુદ્રા છે, એક ખડગાસન અને બીજું પદ્માસન, આ બંને પ્રકારનું આ આત્મ સ્વરૂપની લીનતા છે, જેને આ વિચિત્ર જગત સાથે કંઈ લેવા દેવા નથી, જેણે પોતાનું બધું જ આ જગત સાથેનો વ્યવહાર એ સમેટી લીધો છે, અને જે પોતાના સ્વસ્વરૂપમાં સ્થિત થયા છે એવા જ્ઞાની પુરુષની આ મુદ્રા છે. એ જિનેશ્વરની પરમાત્માની મુદ્રામાં કોઈ શસ્ત્ર નથી, કોઈ સંગ નથી. જીન પ્રતિમા એ એક જ પ્રતિમા એવી કે જેમાં કોઈનો સંગ નહીં, કોઈ જગ્યાએ ક્યાંય. બાકીની બધી પ્રતિમાઓમાં ક્યાંક ને ક્યાંક કોઈને વાહન છે, કોઈને અસ્ત્ર શસ્ત્ર છે, કોઈને એના સંગી સાથીઓ છે, આ બધું પ્રતિમાનું સ્વરૂપ છે. અહીંયા એક પણ સ્વરૂપ નથી. જીન પ્રતિમા એ કેવળ આ દેહની જે કંઈક જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને જેને સંબોરી લીધી છે, પદ્માસન આ બધું સ્થિતિ છે, અથવા કાયોત્સર્ગની અંદર જે છે જેણે કાયાને કાયા રૂપે વસીરાવી દીધી છે. કાયોત્સર્ગ ક્યારે થાય છે? અનથનો પાઠ ફરીથી વાંચવો, તાવ કાય ઠાણેનમ જાણેનમ મોણેનમ અપમાનમ વસીરામે, આ બધી કાયા જેની અંદર ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયા છે એવા સાથે જોડાયેલા, એને હું વસીરાવી દઉં છું. કાયોત્સર્ગ મુદ્રામાં કાયાને વસીરાવેલી મુદ્રા કેવળ આત્મ સ્વરૂપ, અને પદ્માસન મુદ્રાની અંદર જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દસ દસ પ્રકારની એ સાબુત હોવા છતાં એ ઇન્દ્રિયોના વેપારને બંધ કરીએ છીએ. બસ આત્મ સ્વરૂપમાં, આત્મ રમણતામાં જે 680માં કહ્યું છે એમાં અમે સ્થિત થયે છે. આવી અદ્ભુત મુદ્રાના ફોટોગ્રાફ્સ, ચિત્ર એ વઢવાણમાં જઈને આપ્યા. જગતના જીવોને જ્ઞાની પ્રત્યેનું ઓળખાણ થાય, જ્ઞાની પ્રત્યે અભિન્ન બુદ્ધિ થાય. આ સંસારમાં હતા, આ સંસારમાં હતા કે જે વૈરાગ્યમાં ગયા, આત્મસ્થિતિ જેની સમાન હતી, એટલે એમણે લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. હવે એનો નિર્ણય આપણે લેવો. એણે લખ્યું છે, આવા પુરુષે લખ્યું છે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પછી પરમાત્મા હોય કે ન હોય નક્કી માને તમારે કરવું. અભિન્ન બુદ્ધિ, જ્ઞાની પુરુષ પ્રત્યેનો ભિન્ન ભાવ સાવ ટાળવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતને બદલે હાલ યોગ વાસિષ્ઠ આદિ વાંચવા યોગ્ય છે. શું રહસ્ય ભગવાન તો કરે છે. શ્રીમદ ભાગવતની વાત પૂજ્ય લઘુરાજ સ્વામી અને આ બધાને વારંવાર આવી અદ્ભુત ચેતના પ્રત્યેની એકરૂપ વૃત્તિઓનું જ્યાં એકરૂપતા થાય એવું ભાગવતના ગ્રંથનો અહીંયા ત્રિભુવનભાઈની અંદર આ દોષ આવ્યો, તેને કીધું કે તમે એ છોડી દીધો, હવે તમે ભાગવત વાંચતા નહીં તો તમે રાસલીલામાં જ વેયા જશો. અને તમને રાસલીલાનું અર્થ શું છે હેતુનું જાત્યાંતર. અરે જો તમને કૃષ્ણ અને રાધા પ્રત્યે જો આ પ્રકારનો સંસારના કામ પ્રેમ અને દાંપત્ય પ્રેમનો ભાવ આવતો હોય તો તમે ભાગવતની આસાધના કરી રહ્યા છો. તમને શું ભાગવત સમજવાનો અધિકાર છે? ભાગવતની અંદર હજારો ગોપીઓ સાથે રમતો કૃષ્ણ એ તો વૃત્તિઓનો રાસ છે, અને ગોપીઓની વૃત્તિ પણ ભગવત વૃત્તિની અંદર સમાઈ ગઈ છે. આવી અભિન્ન અભેદ સ્વરૂપનો એ રાસ છે. અને જો આવો ભાવ આવતો હોય એ યોગેશ્વરનું દર્શન થવું જોઈએ રાસ લીલાની અંદર. એમાં જો કામણગારો કાનો દેખાતો હોય તો ભાગવત બંધ કરી દેવું. કૃપાળુ દેવે અહીંયા લખ્યું કે તમે ભાગવત બંધ કરો. કેમ, ભાગવતની અંદર કઈ દોષ છે? કે ભાગવતની ઉત્કૃષ્ટતા ઓછી છે? અરે એમણે 201 પત્રની અંદર ભાગવતની જે વાત મૂકી છે એની તો આપણને એમ થાય કે ભાગવતના માનનારા લોકો પણ આટલી વાત નથી મૂકી શકતા. એટલી વાત કૃપાળુ દેવે ભાગવત સંબંધી મૂકી છે 201માં. શ્રીમદ ભાગવતને બદલે હાલ યોગ વાસિષ્ઠ આદિ વાંચજો. યોગ વાસિષ્ઠ વૈરાગ્ય, વૈરાગ્યના ગ્રંથો વાંચો. વૈરાગ્યથી બુદ્ધિ, વિપર્ય બુદ્ધિ સદબુદ્ધિને પામે છે. એનું જાત્યાંતર થાય છે, બુદ્ધિનું રૂપાંતર થાય છે. 506 એ વૈરાગ્યને ઉપશમથી જ્યારે બુદ્ધિનું જાત્યાંતર થશે, વિપર્ય બુદ્ધિ જ્યારે સદબુદ્ધિપણાને પામશે ત્યારે ભાગવતના રહસ્યો સમજાશે. આવું થશે ત્યારે જ જ્ઞાની પુરુષની ઓળખાણ થશે, અને જ્ઞાની પુરુષ પ્રત્યે તમને અભિન્ન બુદ્ધિ આવશે. હર કોઈ અવસ્થાની અંદર કૃષ્ણ એ કૃષ્ણ જ છે, યોગેશ્વર એ યોગેશ્વર જ છે. જાઓ રાસલીલા રમતો કૃષ્ણ હોય, કે કંસનો વધ કરનારો કૃષ્ણ હોય, કે મહાભારતના રણની અંદર ગીતાનો ઉપદેશ આપનાર હોય, એક જ કૃષ્ણને કૃપાળુ દેવ લખે છે સંકિત દ્રષ્ટિ હતા. કૃષ્ણ સંકિત દ્રષ્ટિ હતા, ઉદયના ખેલ ખેલા છે પણ ક્યાંય લેપાયા નથી. જીવનમાં પ્રસંગ એવો આવ્યો છે કે હજારો સ્ત્રીઓને મુક્ત કરાવવાનું એના ભાગે આવ્યું છે, કરાવ્યું છે. એને માન સન્માન આપવા માટે થઈને એમને કહ્યું છે કે તમે જાઓ, રાજવાણી રાજરાણીઓ છો બધી, પણ એ ભોગ વિલાસની દ્રષ્ટિ નથી. સંકિતધારી મહાત્મા હતા, અને એની અંતિમ અવસ્થાનો વિચાર કરવાનું લખ્યું છે એક પત્રમાં. વિચારજો કૃષ્ણનો કે આવો યાદવ કુળનો નાશ થયો છે, દ્વારિકા સળગી ગઈ છે, અને કૃષ્ણ એક વૃક્ષ નીચે બેઠા છે અને પારધી એને બાણ મારે છે, અને તે સમયે કોઈ સાથે નથી. અને એ સમયે પણ સમતાધારી કૃષ્ણ આર્ત ધ્યાનમાં છે, રૌદ્ર ધ્યાનમાં છે. એ કહે છે પારધીને, જા તો ચાલ્યો જા, હમણાં બળરામ આવશે તો તને જીવતો નહીં મૂકે. આ તો વાસુદેવ છે, 63 સલાકા પુરુષનો છે. પણ આ ઓળખાણ ક્યારે થાય? જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્ન બુદ્ધિ આવવી જોઈએ. એટલે કૃપાળુ દેવ એમ કહે કે અમે બીજા રામ છીએ. માત્ર એને શબ્દ કેટલો સરસ મૂક્યો, મહાવીરની સાથે મહાવીર જ છીએ. આ ભગવાને નકામું આવું રામનું ક્યાં દાખલ કરી દીધું? અને જેને જૈન મતનો આવો સંપ્રદાયનો હઠાગ્રહ છે, મગજની અંદર એવી ઘૂરી ચડી ગઈ છે, એને એમ થાય કે રામ, હા એમણે લખ્યું છે, આપણે ચર્ચા કરવી. એમણે લખ્યું છે અમે બીજા શ્રી રામ છીએ. મહાવીરમાં આપણને વાંધો ન આવે, ઘણા તેમાં વાંધો આવે છે. અભિન્ન બુદ્ધિ જ્ઞાની પ્રત્યે, જ્ઞાનીને ઓળખવા, જ્ઞાનીનું શ્રદ્ધાન કરવું, એ આપણી બુદ્ધિમાં જો વૈપર્ય હોય તો નહીં થાય. એટલે લખ્યું કે યોગ વાસિષ્ઠ આદિ વાંચવા યોગ્ય છે. તમે ભાગવત બંધ કરજો, આ ત્રિભુવનભાઈને લખ્યું. અને તમે હવે યોગ વાસિષ્ઠ વાંચજો. યોગ વાસિષ્ઠની અંદર એણે ભગવાન રામને વાસિષ્ઠ મુનિએ ઉપદેશ આપ્યો છે કે જે અવસરે જે પ્રાપ્ત થાય તેમાં સંતુષ્ટ રહેવું એવો હે રામ શ્રી સત્પુરુષોએ કહેલો સનાતન ધર્મ છે. રામને ઘણી વ્યગ્રતા છે, આ રામના વૈરાગ્યને ટકાવે છે. વશિષ્ઠ રામના વૈરાગ્યને સાત્વિક બનાવે છે, દુઃખ ગર્ભિત વૈરાગ્યને વૈરાગ્ય ગર્ભિત વૈરાગ્ય બનાવે છે, તત્વ ગર્ભિત એના સત્વો સમજાવે છે રામને. આ યોગ વાસિષ્ઠની અંદર આવી વૈરાગ્યની વાતો, વૈરાગ્યની ગાથાઓ છે. કૃપાળુદેવે કહ્યું છે કે દરેક મુમુક્ષુએ યોગ વાસિષ્ઠના એ બે પ્રકરણ વાંચવા. જ્યાં અધ્યાત્મ છે ત્યાં અધ્યાત્મને માર્ગે ચાલનારા લોકોએ પોતપોતાની કક્ષા ભૂમિકા પ્રમાણે પણ અધ્યાત્મનું જ નિરૂપણ કર્યું છે. તો જેટલી ભૂમિકા સુધી આપણને લાગુ પડે છે તેટલી ભૂમિકા સુધી આપણા માટે એ પણ સદગ્રંથો છે. એ ખરે બધું મિથ્યાત્માના ગ્રંથો, મારા ગુરુ સિવાયના બાકીનું બધું મિથ્યાત્વ. આના જેવું તો બીજું કોઈ મિથ્યાત્વ જગતમાં નથી. કૃપાળુ દેવની જે આ ચરિત્ર વાંચીએ છીએ, પત્રો વાંચીએ છીએ, કેટલી કેટલી જગ્યાએ કેટલા કેટલા સય દર્શન, જ્યાં આત્મદર્શન આવે ત્યાં કૃપાળુ દેવે જે જીવો જેને યોગ્ય હોય એવા આત્મદર્શનના ગ્રંથો, એવા પુરુષો, એની નામનાઓ બધી મૂકી છે. છોટમનું પણ મૂકે કે છોટમ જ્ઞાની પુરુષ હતા, એના પદ વાંચજો. સુંદરદાસનું મૂકે, કબીર સાહેબનું મૂકે, અને આનંદગંજી યશો વિજય આ તો બધા રમતા હોય એના જીભે. આ દ્રષ્ટિકોણ છે, આ જ્ઞાની પુરુષ પ્રત્યેની અભિન્ન બુદ્ધિ છે. જ્ઞાની પુરુષમાં ભેદ ન કરશો, ઓળખાણ ન થાય તો આપણી બુદ્ધિનું જાત્યાંતર કરજો. આપણી બુદ્ધિનું જાત્યાંતર કરજો. વિપર્યયપણાને પામેલી બુદ્ધિને વૈરાગ્ય અને ઉપશમની ધારાથી એનું સદબુદ્ધિમાં જાત્યાંતર રૂપાંતરણ કરજો, અને પછી જ જ્ઞાની પુરુષનું અંતઃ સ્વરૂપ ઓળખાશે, આંતરિક સ્વરૂપ ઓળખાશે. જ્ઞાનીને ઓળખવા એટલે જ્ઞાનીની દશાને ઓળખવી, અને જ્ઞાનીની દશા એ લૌકિક નહીં અલૌકિક હોય છે. કેમ કે એની દશા એના આત્મ પરિણામમાં ઉપર આધારિત હોય છે. આત્મ પરિણતિ એની દશાનો માપદંડ છે. એને માટે થઈને આ વૈરાગ્ય માટે કહે છે કે શ્રીમદ ભાગવતને બદલે હાલ યોગ વાસિષ્ઠ આદિ વાંચવા યોગ્ય છે. હવે જો આ વાક્ય વાંચી લઈએ અને પછી એમ થાય કે કોઈ ભાગવત વાંચવું, કૃપાળુ દેવે ના પાડે છે. પાછો ડાયો એવો કે જુઓ પત્ર 470 કાઢો, શું લખ્યું છે? મૂર્ખ, આગળનું કઈ વાંચ, કઈક સમજ. જ્ઞાનીને ઓળખવાનો પ્રયત્ન કર તો તને એનો આશય પકડાશે, નહીં તો આશય હેતુ ક્યારેય પકડાશે નહીં. જ્ઞાની પુરુષના કહેવાના આશય પકડીને ચાલીએ. આ પત્તાનો અર્થ તમને જે સમજાય તે લખજો. આ ત્રિભુવનને કહે છે કે બહુ તમે ડાયા છો, ઘણા જ્ઞાની છો, બધાના માપ લ્યો છો, અમારા ને બીજાના. હવે અમે તમને આટલું જ લખ્યું છે, આનો અર્થ તમને જે સમજાય તે. એને સૌભાગને લખ્યું બનારસી દાસજીનું કાવ્ય, લેને કો નહીં ઠોર, દેવે કો નહીં ઠોર, અબ કહા બચા હૈ, ક્યો બાકી બચ્યો હોય વગેરે. આ અદભુત દશાના કાવ્યનો અર્થ જેવો તમને સમજાય એવો એ સૌભાગ લખજો. અમારે કઈ લેવા દેવાનું, આ સમજાય તમને? એ અર્થ સમજાય તો એ અર્થ કહેનાર પુરુષ સમજાય કે ઓહો, આ તો મને આ પદ દ્વારા એના દશા પ્રત્યેનો નિર્દેશ કરે છે. આ મને કહે છે કે તમને જેમ સમજાય તેમ લખજો, એ દ્વારા તો મને એની મારી દ્રષ્ટિ પલટાવી નાખી આખી, કે એને આને ઓળખ. સાયલાની અંદર કાળીદાસભાઈ, એને કંદોઈનો વેપાર હતો એટલે ગાંઠિયા વણતા હોય, અને વચનામૃતે ઘોડી ઉપર રાખીને વાંચે. અને વજાભાઈ નામના એક સત્સંગી હતા, એ કાળિયા શું કરસ તો કે ગાંઠિયા વણું છું અને વચનામૃત વાંચું છું. તો કે વચનામૃત વાંચસ ને એમાંથી સત્પુરુષ મળે તો મને બતાવજે, એમાંથી સત્પુરુષ મળે તો મને બતાવજે. કાળીદાસભાઈનું આખો દિવસ સુધી આ ચિંતન રટણ દો. બીજે દી વજાભાઈના પગ પકડી લીધા. મને આ રહસ્ય નહોતું પકડાયું કે વચનામૃત એ જ સત્પુરુષ છે. હવે એમાં અભિન્ન બુદ્ધિ ક્યાં કરવી કે આ પત્ર આમ ને આ પત્ર આમ, આમાં આમ કીધું છે, આમાં આમ ઊંચાઈ છે. અરે રેવા દે, બધી જગ્યાએ પ્રભુ એ જ છે, માત્ર પાત્ર અપેક્ષાએ. દેશકાળ અપેક્ષાએ એમની વાત જુદી હશે. એ રાજચંદ્ર તો રાજચંદ્ર છે. તો એનું વાક્ય સમજાય કે અજ્ઞાનપણો તો આ દેહ ધારણ કર્યો ત્યારથી નથી. સત્પુરુષોનો યોગ બળે જગતનું કલ્યાણ કરો. આ પત્રનો પણ જે અર્થ સમજાય તે વિચારજો.